કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 20. આ પછી એવું બન્યું કે મુઆબીઓ અને આમ્મોનિયો અને તેઓની સાથે કેટલાક મેઉનિયો યહોશાફાટ સામે લડવા આવ્યા. કેટલાકે યહોશાફાટને ખબર આપી, એક મોટું લશ્કર મૃત સમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે. તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદીમાં છે. યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માંગી. તેણે આખા યહુદિયામાં ઉપવાસ જાહેર કર્યો. યહુદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેના સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા. યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરૂશાલેમ અને યહુદિયાની લોકોની સભામાં ઊભો થયો. તેણે કહ્યું, હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે, તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી. અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહીમના વંશજોને, ઇઝરાયેલના લોકોને આ દેશ આપ્યો નહોતો? તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્ર સ્થાન બાંધ્યું અને કહ્યું, આ પવિત્ર સ્થાનમાં તમારો વાસ છે, એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે, તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સંભાળજો અને બચાવી લેજો. અગાઉ જો આ આમ્મોનિયો, મુઆબીઓ અને સેર પર્વત પરના લોકો પર ઇઝરાયેલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો, પણ તેના બદલે ઇઝરાયેલથી તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહીં. હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહીં કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ. યહુદિયાના બધા લોકો, નાના મોટા સર્વ, તેઓની પત્નીઓ અને તેઓના બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યા. પછી તે સભાની વચ્ચે યાઝિયેલ, જે લેવી આસાફનો પુત્ર, માતાન્યાનો પુત્ર, યેઈયેલનો પુત્ર, બનાયાનો પુત્ર, ઝખારિયાનો પુત્ર હતો, તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો. યાઝિયેલે કહ્યું, સમગ્ર યહુદિયાના તથા યરૂશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો, ઈશ્વર તમને કહે છે, ડરશો નહીં, આ મોટા સૈન્યથી ના હિંમત થશો નહીં, કેમ કે આ યુદ્ધ તમારું નહીં પણ ઈશ્વરનું છે. આવતીકાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળા ઉપર થઈને આવે છે, યરૂએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે. આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહુદિયા અને યરૂશાલેમના લોકો, તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લેશે. ગભરાશો નહીં કે ના હિંમત થશો નહીં. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે. રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહુદિયા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી. કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયેલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા. બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઉઠ્યા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, યહુદિયા અને યરૂશાલેમના રહેવાસીઓ, મને ધ્યાનથી સાંભળો. તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો, તમે સફળ થશો. જ્યારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યાર પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા ઈશ્વરનો આભાર માનો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા. તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યું ત્યારે ઈશ્વરે, જેઓ યહુદિયાની સામે ચડી આવ્યા હતા, તેઓએ એટલે આમ્મોનિયો, મુઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા. આમ્મોન અને મુઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો. તેમ કર્યા પછી તેઓએ માહે માહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો. યહુદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો. જ્યારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા. તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને 3 દિવસ લાગ્યા. 4થે દિવસે તેઓ બારાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તેથી તે જગ્યાનું નામ બરાખા, આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે. પછી યહૂદિયા તથા યરૂશાલેમના તમામ માણસો આનંદ સાથે યરૂશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો. ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. તેઓ સિતાર, વીણા તથા રણશીંગડા વગાડતા વગાડતા યરૂશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા. ઈશ્વરે ઇઝરાયેલના શત્રુઓ સામે જે કર્યું તે જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા. તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ. તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો. યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં 25 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું. એ શિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો. તે તેના માર્ગેથી જરા પણ આડો અવળો ગયો નહીં. ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. પણ દેવદેવીઓના ઉચ્ચ સ્થાનો નષ્ટ કરવામાં આવ્યા નહીં. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતકરણથી ભરોસો રાખતા થયા ન હતા. યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહુની તવારીખમાં, કે જે ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે. ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયેલના રાજા અહાઝ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. તેણે તેની સાથે મળી જઈને તારશીશ જવા માટે એસ્યોન ગેબેરમાં વહાણો બનાવ્યા. પછી મારેશાના વતની દાદાવાહુના પુત્ર એલિએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, તે અહાઝ્યાની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારા કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયા અને તેથી તેઓ તારશીશ જઈ શક્યા નહીં.